જગતના પાલનની શક્તિ એ વિષ્ણુ છે અને ગુરુ ભગવાન જય મહારાજ ને પણ ગુરુર વિષ્ણુ કયા. સમસ્ત સૃષ્ટિનું સર્જન કરનાર એ બ્રહ્મા શક્તિ છે અને જે કોઈ જન્મેલી અસ્તિત્વમાં સૃષ્ટિ છે એ બધાનું પાલન પોષણ કરનાર ભગવાન છે અને એ શક્તિને વિષ્ણુ કહેવાય છે. બધાનું ભરણ પોષણ કરનાર હોય અને બધે જ છેડે, આખા દુનિયાના બધે જ છેડે પહોંચવું પડે એટલે વ્યાપનો ઇતિ વિષ્ણુ, જે સર્વત્ર વ્યાપક છે કારણ એને બધાનું જ પાલન કરવાનું છે. એટલે સર્વત્ર પાલન કરવા વાળી શક્તિનું નામ છે વિષ્ણુ. ગુરુ મહારાજ ને પણ ભગવાન વિષ્ણુની શક્તિ પ્રાપ્ત થયેલી છે. જે શક્તિ વડે સદશિષ્યો કે જે શરણે આવેલા છે એ બધાને સાચી સમજણ, સાચું જ્ઞાન આપીને એમનું પોષણ કરે છે, પાલન કરે છે, એમના અધ્યાત્મને, એમની ભક્તિને વધારનાર છે ભગવાન વિષ્ણુ. જેમ છોડ વાવ્યો છે એનું પાલન પોષણ કરનાર છે ખેડૂત, ખાતર પાણી સાચવણી, એમ સદગુરુ પણ શિષ્યને સાચવનારા છે, એનું વર્ધન કરનાર છે, એના જ્ઞાનનું વર્ધન કરે, એના ઉત્સાહનું વર્ધન કરે, એના સંયમમાં વધારો કરે, એની સાત્વિકતાને આગળ લઈ જાય અને પરિપૂર્ણતા રૂપે શિષ્યને હંમેશા એને પોષણ આપ્યા કરે, પોષણ એનું પાલન કર્યા કરે એટલે ગુરુર વિષ્ણુ. અને વિષ્ણુ વ્યાપક છે તો ગુરુ મહારાજ ની શક્તિ પણ વ્યાપક છે. જ્યાં જ્યાં શરણાર્થીઓ છે, શિષ્યો છે, એ બધાની ઉપર એમની કૃપા, એમની આશીર્વાદ શક્તિ કામ કર્યા જ કરતી હોય. ભલે કોઈ પણ એક સ્થળે બેઠા હોય પણ એમના કલ્યાણના સ્પંદનો પોતાનો શિષ્ય જ્યાં જ્યાં બેઠો હોય ત્યાં સુધી એ પહોંચતા હોય છે અને એના વડે પણ પોષણ મળે છે, જાગૃતિ આવે છે, કંઈક ઉર્જાનું સંપાદન કરે છે શિષ્યો. અને એ આખી ક્રિયા, જે પ્રક્રિયા છે, એના વડે સદગુરુ ભગવાન પણ વિષ્ણુ નારાયણની જેમ સર્વત્ર વ્યાપક ભાવ રાખીને દરેક શરણાગતનું પોષણ કરે છે, એનું પાલન કરે છે. સેનાથી? જ્ઞાનથી, સાચી સમજણથી, સત્સંગથી, અરે સંયમથી પણ, ગુરુ મહારાજના સ્મરણના સાનિધ્યથી, ગુરુ મહારાજના સ્વરૂપના સાનિધ્યથી, સ્મરણથી, એને સંયમ સદાચાર મળ્યા જ કરતો હોય, મળ્યા જ કરતો હોય. ગુરુ મહારાજ એને એનું પોષણ અવ્યક્ત રીતે કર્યા કરતા હોય, જ્યાં હોય ત્યાં, કે એનું એનું શુભ થાવ, એનું કલ્યાણ થાવ, એનું ભલું થાવ, એના જીવનની અંદર એ શાંતિ મેળવી શકે, એના જીવનમાં આધ્યાત્મિક પ્રગતિ મેળવી શકે એવી પ્રાર્થના સદગુરુની હોય છે. કે જેથી દરેક આશ્રિત, દરેક શિષ્યને એ જ્યાં હોય ત્યાં એનો આશીર્વાદ, એના સ્પંદનો એની પ્રગતિ કરાવે, એની ઉન્નતિ કરાવડાવે. તો આ જે અનુભવ દરેકને થાય અને એના હૃદયની અંદર પ્રેરણા થાય. ગુરુ ભગવાનની કૃપા છે, ગુરુ મહારાજ દયાળુ છે. રાત્રે સૂતા સવારે ઉઠતા યાદ કરે ગુરુ મહારાજ, એના પરિણામ સ્વરૂપ એની વૃત્તિઓ જય મહારાજમાં કેન્દ્રિત થશે, ગુરુ ભગવાનમાં. જેમ એક બહિર્ગોળ કાચ સૂર્યના કિરણોને ઝીલે અને એમાંથી પસાર કરીને જેમ નીચે પડેલી વસ્તુને સળગાવી દે છે કેન્દ્રિત કરીને, એમ એ જે ઉર્જાઓ છે ગુરુ મહારાજની, એ સત શિષ્યની સુધી પહોંચાડી દઈને એમાં ઉર્જા પ્રગટાવે છે, એમાં એવી શક્તિ ઉજાગર કરે છે જેને કારણે એનામાં પણ અગ્નિની માફક પવિત્રતા આવે. એટલું યાદ રાખજો, અગ્નિ ગમે તેટલું કચરો ખાય છતાં એ પવિત્ર છે, દરેકને પવિત્ર કરે છે. મૃતદેહને પણ પવિત્ર કરતો હોય તો અગ્નિ કરે છે. તે અગ્નિ એક તેજ છે, બહિર્ગોળ કાચમાંથી સૂર્યના કિરણોને એકત્રિત કરી અને જે એમાંથી ઉર્જા નીકળે છે, એ જેમ કોઈ પણ ચીજ વસ્તુમાં અગ્નિ પ્રગટાવી દે છે, એમ સદગુરુની પણ એ બધી જ શક્તિઓને કેન્દ્રિત કરી અને શિષ્ય જ્યાં છે ત્યાં સુધી એ હૂંફ એ ઉર્જાને પહોંચાડી દે છે. એટલા માટે લક્ષ્મણદાસજી મહારાજે અહીંયા આગળી ગુરુ ભગવાનને કહ્યું કે યતો પાલ્યતે, પ્રભુ ગુરુ મહારાજ આપ તો આ સમગ્ર સંસારનું સૃષ્ટિનું પાલન કરવા વાળા છો, એટલે જે જે આશ્રિત છે એ બધા જ આશ્રિતોને સાચવવા વાળા જય મહારાજ ગુરુ ભગવાન છે, એનું ભરણ પોષણ કરવા વાળા છે. આ જે આખો ભાવ છે એને લીધે કે આપ સર્વત્ર છો, સર્વવ્યાપક છો, પૂર્ણ બ્રહ્મ છો, અને પૂર્ણ બ્રહ્મના ભાવથી ગુરુ મહારાજ સ્વયં વિષ્ણુની નો આવિર્ભાવ, વિષ્ણુની પાલન શક્તિની ઉર્જાનો સાક્ષાત્કાર ગુરુ મહારાજને થયેલો હોય છે, અને એમનામાં એ શક્તિ હોય છે સર્જન શક્તિ કે શિષ્યની અંદર ઘણું બધું સર્જન કરે, ઘણું સર્જન કરે, અધ્યાત્મનું સર્જન કરે, જ્ઞાનનું સર્જન કરે, સાચી સમજણનું સર્જન કરે, જેના વડે એની અંદર પણ સાધુતા પાંગરે. આજે પાલન પોષણ કરવાનું કામ છે એ વિષ્ણુ ભગવાનનું છે, અને વિષ્ણુ ભગવાનના સ્વરૂપે ગુરુ ભગવાન જય મહારાજ પણ સર્વનું પોષણ કરતા હોય છે, પણ જ્ઞાનનું. દુઃખના સમયે પણ જય મહારાજ સાંભળે અને એમની જે આજ્ઞાઓ છે, જે શ્રીમુખની વાણી છે, એનું સ્મરણ થાય. ટળ્યાને કઈ ટળી જશે, રાવ રાણા રજપૂત, જોગી જતી તપસી મુનિ, મહા મોટા અવધૂત. આ કાયાવાળી કમળની કાળ કુંજર હાથી નિત્ય ખાય, રોજ ખાધા કરે જ કેટલા નહીં ચાઈ જાય છે, કેટલા નહીં ચાઈ જાય છે. આ બધું ક્યારે સમજાય? હરિગુરુ સંત કૃપા થકી પૂરણ પદ પ્રી છાય. ગુરુ મહારાજમાં પરમાત્માની શક્તિનો આવિર્ભાવ છે એ ક્યારે સમજાય? સદગુરુ સાક્ષાત શ્રી હરિ જ છે, અને એમની પૂર્ણ કૃપા થાય. હરિગુરુ સંત કૃપા થકી પૂર્ણ પદ પ્રીછાય. પૂર્ણ પદ કયું? આત્મપદ. એ આત્મપદ આનંદકારી. આત્માનું જે આત્માની અવસ્થા છે, આત્મસ્થિતિ, એ જ આનંદદાયક છે, સુખદાયક છે. સદગુરુના સાનિધ્યમાં શિષ્ય આ બધું પ્રાપ્ત કરે છે. ત્યાર પછી એનામાં શિષ્યત્વ આવે, સાધુતા આવે, અને એ પ્રકારની ગુરુ મહારાજની સાથેની જીવન યાત્રામાં સાથે રહીને ચાલે ને, તો ગુરુ મહારાજ પોતાની બધી જ વિદ્યા, બધી જ શક્તિ, બધી જ ઉર્જા શિષ્યમાં અદાન કરી દે. આ તને આપું છું, બધી જ એને આપી દે. આદાન કરવું એટલે એનામાં સ્થાપિત કરી દેવું. એટલે એ સ્થાપિત થયેલી આખી સમજણ એનામાં ગુરુ મહારાજની કૃપાથી વિકસે. ગુરુ મહારાજ એનામાં રહેલી એ જે ઉર્જા ચેતનાઓ પોતે અર્પણ કરેલી છે એને વિકસાવે, એ પાંગરે, ખૂબ ખીલે, ખૂબ વિકસે. અને એમાંથી જ પૂરણ પદ પ્રીછાય. પોતે સદગુરુ તરીકેનું પદ આત્માની અનુભૂતિ કર્યા પછી પ્રાપ્ત કરે છે. આત્માની અનુભૂતિ સિવાય સદગુરુનું સ્થાન પ્રાપ્ત કરી શકાતું નથી. જેને અપરોક્ષાનુભૂતિ કહેવામાં આવે છે, એટલે અપરોક્ષ છે છતાં એનો અનુભવ કરવાનો, પરોક્ષ નથી. પરોક્ષ એટલે જોઈ શકાય એવું, અને અપરોક્ષ એટલે નથી દેખાવું એવું, અવ્યક્ત અદ્રશ્ય છે એની અનુભૂતિ કરવાની છે. એનું નામ છે અપરોક્ષાનુભૂતિ. આત્મા દેખાય છે, મન દેખાય છે, એની અનુભૂતિ તો કરીએ છીએ ને, મનનો અનુભવ તો કરીએ છીએ. તો એ મનો અનુભૂતિ થઈ, અપરોક્ષાનુભૂતિ મનની. નથી દેખાતું છતાંય આપણે આપણા જીવનમાં મનનો અનુભવ કરીએ છીએ કે મારું મન આમ કહે છે, મારું મન ના પાડે છે, મારું મન અત્યારે સ્થિર નથી, મારું મન શાંત નથી, મારું મન એકાગ્ર છે. આ બધું મન છે, અને બધી જ એ આખી ક્રિયાઓ મન દ્વારા થયા કરતી હોય. તે મનની સ્થિતિ આપણે પોતે અનુભવીએ છીએ કે કેવી હોવી જોઈએ, એના બદલે કેવી હોય છે. તો જેમ આપણે મનને આકાર નથી, દેખાતું નથી, છતાં અનુભવીએ છીએ, એનું નામ મનની અપરોક્ષાનુભૂતિ. એમ આત્માનું આત્માની અપરોક્ષાનુભૂતિ જો મન અનુભવાય છે, નથી દેખાતું, આકાર નથી, ક્યાંય શરીરમાં એનું કોઈ જગ્યા નથી, સ્થાન નથી, એને કોઈ રૂપ નથી, કોઈ આકાર, છતાંય એનો અનુભવ કરીએ છીએ, એટલે આપણી પાસે એક અભ્યાસ છે મનની અપરોક્ષાનુભૂતિનો. જો એ જ રીતે મન પાસે કામ લે છે ને, મનથી આમ થયું, એ રીતે આત્માની શક્તિનો અનુભવ કરી, પરિચય કરીને, એ અવ્યક્ત છે, નામરૂપ આકાર નથી, છતાંય એને આપણે સ્વીકારીએ છીએ પણ અનુભૂતિ થતી નથી. જેમ મનની અનુભૂતિ તો થાય છે, જલેબી કે ગુલાબજાંબુ ખાવાનું મન થયું કે પીઝા ખાવાનું મન થયું, મન થયું અને પછી વસ્તુ ખાવાની મળી ગઈ, એટલે એ છે તે અનુભવ થઈ ગયો. મનની જે ક્રિયા સંકલ્પ શક્તિ છે એ ક્રિયામાં આવી ગઈ, અને એનો અનુભવ કરી લીધો. મને જ એમ કે છે બહુ સરસ લાગે છે. બીજું છે આપોને હજુ વધારે, ભલે પૈસા લઈ લેજો પણ હજુ વધારે ખાવું છે. તો આમ મનની જે અપરોક્ષ અનુભૂતિ છે અને એને તમે પછી સ્થૂલ તરીકે પ્રત્યક્ષ અનુભવ કરો છો, કોઈ પણ કારણ કોઈ પણ પ્રકૃતિ પ્રવૃત્તિ માટે, જો આટલો બધો અભ્યાસ મન દ્વારા, મન નથી દેખાતું, આકાર પ્રકાર નથી, છતાંય એનો અનુભવ વારંવાર કરવામાં આવે છે, કરીએ છીએ આ ભૌતિક રીતે, તો અધ્યાત્મની રીતે જેમ મનના અભ્યાસી છો એમ આત્માના અભ્યાસી કેમ ન થઈ શકાય? નિર્બળતા આપણી, આત્માની અપરોક્ષાનુભૂતિ પણ શક્ય છે, થઈ શકે છે, પણ આપણી નિર્બળતા થવા દેતી નથી. મનનું અતિશય પ્રાધાન્ય આપણા જીવનમાં અપાઈ ગયેલું છે, એટલે લગભગ મોટા ભાગનું નહીં આખું જ જીવન મન દ્વારા જ જીવાતું હોય છે. આજે મૂળ નથી, મન નથી, નથી વાંચવું. આ મને કહ્યું આજે કોલેજ નથી જવું, સ્કૂલે નથી જવું, આ મને કહ્યું અને એને અમલમાં મૂકી દીધું, એટલે મનનો અનુભવ થયો. મન છે, મન જેવી તાકાત, મન જેવી શક્તિ કોઈક આપણામાં બેઠેલી છે. એમ આત્માની અનુભૂતિ કરવા માટે કે આત્મા જેવી કોઈક શક્તિ મારામાં બેઠેલી છે, પણ એના માટે જિજ્ઞાસા કેટલા ને, એની આતુરતા ક્યાં રહી? જે મનને માટે આપણે આટલા બધા વળગ્યા રહીએ છીએ, મનને એટલા બધા વળગેલા રહીએ છીએ, ભૂતની માફક મન આપણને વળગેલું છે, આપણે એને પકડી રાખીએ છીએ. મનને પકડી રાખીને ભૂતની માફક ધૂણાવે આપણને, દરેક વ્યક્તિને ધૂણાવે એ મનની અપરોક્ષ અનુભૂતિ ધૂણાવે. એમ આત્માની અપરોક્ષ અનુભૂતિ પણ થાય જો એમાં લાગીએ લાગીએ તો. એ મહારાજે કહ્યું, શરત સમાવો ઉ અક્ષરમાં એમાં રહેજો લાગી. તો આગળ શું? સુખ સાગર, જે મહારાજ પોતાના શ્રીમુખ કહે છે, સુખ સાગર જયારે શરત ઠરી, એકાગ્રતા આવી, ત્યારે ચોટ નિશાને વાગી રે, લાગ્યા રહેવું પડે આત્માનુભૂતિની અંદર. જેમ સામાન્ય કામ કામ કરવા માટે એક લક્ષ, એક ધ્યેય, એક કાર્ય થઈ જાય, સારું કે ગંદુ કે ખોટું કાર્ય મને નક્કી કર્યું, નિર્ધારિત કર્યું, એ થઈ જાય, એ જે કામ થયું, જેવું થયું, એનું નામ મનની અનુભૂતિ. તમે જે કોઈનું ખિસ્સું કાપવાનું કર્યું, નક્કી કર્યું, ખિસ્સું કાપીને લાયા, વસ્તુ મળી ગઈ, તમે તમારા મન મનની તાકાતનો અનુભવ કરી લીધો. એમ આત્માની શક્તિનો અનુભવ કરવાનો, એનું નામ છે આત્માની અપરોક્ષ અનુભૂતિ. અપરોક્ષ અનુભૂતિ માટે તો મોટો ગ્રંથ લખાયેલો છે મહાપુરુષોએ, જેને અપરોક્ષ અનુભૂતિ કહેવાય. હવે અપરોક્ષ અનુભૂતિ શું છે? જે મહારાજની સ્તુતિમાં પણ છે, અપરોક્ષા સુખાભિલીનમ સત્ય સ્વરૂપમચલમ કરુણાનિધાનમ ધૈર્યાદિ નામાનુસાર ગુણયુક્ત સુચિત્ત વૃત્તિમ. તો એ જે અપરોક્ષ સુખાભિલીનમ શ્રી સંત રામ ગુરુમ ઈશમ અહમ નમામિ, તો જય મહારાજની એ સ્થિતિ, એ અવસ્થા છે કે જેણે આત્માની અનુભૂતિ કરી દીધી છે. હવે આત્માની અનુભૂતિ મનની માફક જ કરવાની. મનને આકાર પ્રકાર નથી, મનનું કોઈ સ્થાન નથી, છતાંય મન છે. એમ મનને પણ કોઈ આકાર પ્રકાર નથી, એને નામ રૂપ આકાર નથી. કો સંતે કહાયો સભર મથી, આખો સંસારનો સાગર મથી ને બતાવી આપું, નામ રૂપ આકાર નથી, છતાંય કે આનું નામ આત્મચેતના છે, અપરોક્ષ છે, અવ્યક્ત છે, સૂક્ષ્મ છે, નથી દેખાતું છતાંય છે. હમણાં એક જણનો પત્ર આવ્યો હતો, ઓમ શાંતિ વાળાનો પોસ્ટ કાર્ડમાં લખેલું હતું એમાં કે ભગવાનની મશ્કરી શા માટે કરો છો, ઈશ્વરની નથી દેખાતો, નથી એનો આકાર, તો પછી છે જ નહીં. એના માટે શા માટે ખોટી માથાકૂટ કરીને શક્તિનો દુરુપયોગ કરવો, આવો કાગળ લખેલો હતો. અપરોક્ષાનુભૂતિ હોવી જોઈએ ને. જો ઈશ્વરને નકારે છે તો આત્માને પણ નકારી નાખે છે. અને કેમ કે આત્માની અનુભૂતિ થતી નથી. ક્યાં છે આત્મા? મન છે, શરીર છે, અમે તેનો સ્વીકાર કરીએ છીએ. આ આવ્યો કયો વાદ આવ્યો? ચારવાક વાદ. ક્યાં લઈ જાય છે સમાજને? સત્ય કોણ સમજાવે આવું? તો અવ્યક્ત છે આત્મસ્થિતિ, નથી દેખાતી છતાંય આપણે એનો સ્વીકાર કરીએ છીએ. પાપડ છે, શેકેલો છે, એની અંદરનો સ્વાદ દેખાતો નથી, પણ છતાં એનો આકાર દેખાય છે. એટલા માટે કહીશું કે આ પાપડ આવો સ્વાદ વાળો છે. ફળ છે સરસ, એને ઓળખીએ છીએ, એનો સ્વાદ દેખાતો નથી પણ અંદર સ્વાદ રહેલો છે. દૂધ ની અંદર નજર નાખીએ તો ઘી દેખાતું તો નથી પણ અંદર છે. ઘી દેખાતું નથી છતાં દૂધમાં ઘી તો છે જ, સાહજિક છે. એમ આપણા પોતાના શરીરની અંદર મનનો, ઇન્દ્રિયોનો, શરીરનો, ભૂખ તરસનો બધો અનુભવ થાય છે પણ આત્માનો અનુભવ નથી થતો. એને ચાખો તો થાય ને. આત્માનુભૂતિનો સ્વાદ પણ ચાખવો પડે. અવ્યક્ત છે છતાંય, અવ્યક્ત છે છતાંય એને નકારી શકતા નથી. ક્યાં શરીરમાં ચેતના છે? અને એક મૃતદેહ પડ્યો હોય તો એને કહીશું કે આ શરીરમાં ચેતના નથી, ત્યારે તો અનુભવ થાય કે મારામાં ચેતના આત્મતત્વની છે અને આ મૃતદેહમાં આત્મચેતનાની ચેતના નથી, ત્યારે અનુભવ થાય કે હે, મારામાં આત્મચેતના છે, ખરી છે જ. આ શરીર આખું પડ્યું છે અને આંખો છે, હાથ પગ છે, મોઢું, નાક, કાન બધું છે, છતાંય એ કશું નથી કરી શકતો અને હું કરી શકું છું, કારણ એનામાં નથી આત્મચેતના અને મારામાં છે. આનું નામ આત્માનુભૂતિ. આત્માનુભૂતિનો અર્થ આપણામાં ન દેખાવા છતાં એ આત્મતત્વ પ્રત્યક્ષ છે. અપરોક્ષ કહ્યું, પરોક્ષ અને અપરોક્ષ. અપરોક્ષ હોવા છતાંય આપણે પોતે જ છીએ, આપણા પોતામાં જ છે. આવા જ્ઞાનનું સર્જન કરાવે એ સદગુરુ છે. અને એટલા માટે ગુરુ ભગવાન પાલક છે. આ રીતે સદશિષ્યને જ્ઞાનની આંખ ઉઘાડાવીને એને આ જીવનનું, આ જગતનું સત્ય અને શાશ્વત તત્વ સમજાવવા બેઠેલા છે સદગુરુ મહારાજ. તો ગુરુ મહારાજની આ શક્તિ ને આપણે કહીશું પાલન શક્તિ. અને પાલન શક્તિ એટલે જ ભગવાન વિષ્ણુનો આવિર્ભાવ. જે જે સિદ્ધ મહાપુરુષો છે, જેણે પોતાના જીવનની અંદર કંઈક પણ ઉપલબ્ધિ કરી છે એ જ સદગુરુ તરીકે પ્રસ્થાપિત થાય છે લોકમાનસમાં. અને એવા જ એવી દિવ્ય ચેતનાઓ અનેક જીવાત્માઓને એના દિવ્ય સ્વરૂપનો સાક્ષાત્કાર અનુભૂતિ કરાવડાવે છે કે તું માત્ર આ શરીર સ્થૂલ શરીર તું નથી, ગાડી ઉપર કે ગાડીમાં બેઠેલો ચાલક એ આખો ગાડી નથી બની જતો, એનો ચાલક કહેવાય પણ ગાડી ના કહેવાય. એમ આખા શરીરનો ચાલક ડ્રાઈવર તે હું છું, શરીર હું નથી. પણ જો કોઈક ચાલક ડ્રાઈવર એમ કે ગાડી જ હું છું તો કે આ તો ગાંડો થયો. એટલે તું ડ્રાઈવર છું, તું ચાલક ક્યાં છું? અરે તું તું આખું વાહન કે તું ક્યાં છું? બસ એ જ રીતે હું આત્મા છું. પણ કોક હું શરીર છું તેમ કે કામૂર્ખ. આત્મા તરીકે ચાલક ને ડ્રાઈવર ની સીટ ઉપર બેઠેલો છે અને એ આખા શરીરનું સંચાલન કર્યા જ કરે છે. અને એ જે સમજાય આત્માનું સ્વરૂપ એનું નામ છે અપરોક્ષાનુભૂતિ. તો અપરોક્ષાનુભૂતિનું પોષણ એનું પાલન કરવા વાળા સદગુરુ છે, માટે એમને ગુરુ બ્રહ્મા કહી અહીંયા આગળ કહ્યું યતો પાલ્યતે. જય મારા.